సగుణ సగుణ ద్వై బ్రహ్మ స్వరూప బన్ని చాయ సాకార రూపే ప్రభు నే భజియే కి నిరాకార స్వరూపే బన్ని మా చిత్తవృత్తి తో ప్రభు మా నిరాకార హోయ కే సాకార અને કોઈ પણ ઉપાસના જગતની માનવ જાત માટેની કોઈ પણ ઉપાસના સંયમ માટે છે. જેના વડે સંયમ આવે અને જીવન આપણું સાત્વિક બને એ જ માનવ માત્રનું લક્ષ્ય છે. પછી ઉપાસના દૈવી ઉપાસના હોય, વૈષ્ણવ કે શૈવ ઉપાસના હોય, કે પછીથી સગુણ હોય કે નિર્ગુણ હોય, દરેકનું લક્ષ્ય એક માત્ર કે મનને વશમાં રાખવું. મન ક્યારેય વિકૃતિઓ કે એવી કોઈ દિશા તરફ ન દોડે કે જેથી આપણું પતન થાય, ચાહે ભગવાનની મૂર્તિમાં કે ચાહે નિર્ગુણ જ્ઞાનની અંદર પણ મન લાગેલું રહેવું જોઈએ. મન સહેજ પણ નવરું પડ્યું તો એ દુરાચારને માર્ગે જ જવાનું. મન ચંચલ મન ચોર હે મન લાલચી, મન કો મન હરાયો ઢોર, મન કો કહ્યો ન માનીએ. એટલે જે કઈ જ્ઞાન છે, શાસ્ત્રો છે, મહાપુરુષો, એ બધા જ મન ઉપર જ વાત કરે છે અને એને નિશ્ચય કરવા માટે મનને સ્થિર. કેટલું મહારાષ્ટ્રીએ પણ કેટલું કહ્યું, પાર પડ્યા કેમ જાણીએ, જયારે આપણે પાર ઉતર્યા એમ કેમ સમજાય. આપણું મન આપણા પોતામાં સમાઈ જવું જોઈએ. જિંદગી ભર જે કઈ તોફાન છે બધા જ મનના તોફાન છે, માત્ર મનના તોફાન. મન જો અહંકારમાં બેસી ગયું ને તો બસ એ તોફાન કર્યા જ કરે. તો એ મનને વશમાં રાખવા માટે અહીંયા તુલસીજીએ અનેક ઉપાયોમાંથી એક ઉપાય બતાવ્યો, સગુણ દ્વારા કે નિર્ગુણ દ્વારા. આપણે સગુણ અગુણ નહીં કછું ભેદા. સગુણ ને નિર્ગુણમાં કોઈ ભેદ નથી. ઉભય હરહી ભવ સંભવ ખેદા, જે જન્મ મરણના દુઃખ છે એ દૂર કરવા વાળું છે, ચાહે નિર્ગુણ હોય કે સગુણ હોય. પણ એની અંદર તુલસીજી બહુ જ ધ્યાનપૂર્વક લક્ષ આપીને કહે છે કે આ બંને પરમાત્માનું સ્વરૂપ છે, ચાહે મૂર્તિમાં હોય કે ચાહે જ્ઞાનની અંદર. પણ મનને તો એમાં જ પરોવવાનું છે ને. સાકારનો મણકો હોય કે નિર્ગુણનો મણકો હોય, પણ પરોવવાનું તો ભગવાનમાં, મન એમાં પરોવવાનું છે. અને એટલે કહ્યું, અકથ અગાધ અનાદિ અનુપા. અને બંને સ્વરૂપ કેવા છે એનું વર્ણન જ ના કરી શકે. અકથ કેવું, કેવી રીતે આ બંને આપણા ઉપયોગી છે. બેમાંથી એક કઈ નકામું નથી, બેમાંથી એક કઈ નિમ્ન હલકું નથી, બંને સરખા છે. કદાચ સાંપ્રદાયિકતાને લીધે કે અમે મોટા તમે નાના, અમે આવા તમે તેવા, બહુ બહુ નીકળી છે આજકાલ જ્યાં જુઓ ત્યાં. અને સંપ્રદાયો માત્ર નામ માત્ર, હિન્દુ ધર્મને સનાતન વૈદિક સંસ્કૃતિને તોડવાનો જ પ્રયત્ન કરે છે, પોતાનું તાકાત વાળું, પોતાનું સબળ બનાવવા માટે. બધા સંપ્રદાયોએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સનાતન વૈદિક હિન્દુ ધર્મને તોડ્યો છે બધાએ. રામ દેવ કહેવાય અને અમે જ ભગવાન કહેવાઈએ, કૃષ્ણ દેવ જ કહેવાય અને અમે જ ભગવાન સાચા. જ્યાં વૈદિક સંસ્કૃતિને તોડશો તમારા ડાળા ક્યાંથી શાખાના પંથોના સંપ્રદાયના રહેવાના હતા. મૂળને ખોદો છો, મૂળ ભગવાનના ઉપાસક છે અને પછી ભગવાનને કોરંટે મૂકી દેવાના છે. તો આજે અકથ અનાદિ અનુપા કહ્યું, પરમાત્મા તો અગાધ છે અને એ અવર્ણનીય છે, એનું વર્ણન ન કરી શકાય, એનું માપ પણ ન નીકળી શકે. માપ કાઢવા જઈએ તો શિવજીનું સ્તુતિ કરતા પુષ્પદંતે કહ્યું, અપરિમાણ પરિણામની અપરિમાણ, એનું માપ જ ન નીકળી શકે. આપણે પરિણામ આ કથા બોલીએ છીએ પણ સાચું છે અપરિમાણ. ભગવાન શિવનું માપ જ ન નીકળી શકે. ભવતી પરિમાણ અધિગૃહણ, તો એ ભગવાનના ગુણને અહીંયા કાઢ્યું, એનું માપ અકથ છે. કેવું કઈ રીતે? હા ભલે પોતપોતાની રીતે પોતપોતાની ઉપાસના પ્રમાણે કહેતા હોય પણ આખરે તો એમાં કોઈ સગુણ નિર્ગુણમાં કોઈ ભેદ નથી, એક જ છે. જે ભગવાનની અંદર ભેદ પાડવા વાળો છે એ ભગવાનનો અપરાધી છે. ભગવાન નાનો છે, કોઈ પણ સ્વરૂપની અંદર ભગવાન વ્યાપક છે. જ્યારે સંપ્રદાયની દ્રષ્ટિમાં અને ખેંચાતાણની અંદર ભગવાનને માત્ર પોતાના જ મંદિરમાં બેઠેલો બતાવે, જે મહારાજનું સ્વરૂપ કેવું બતાવ્યું, ગુરુરેવ પરબ્રહ્મ, સર્વત્ર જડ ચેતનની અંદર એ જ છે. અને વેદ વેદાંતે પણ એ કહ્યું કે સર્વમ ખરું ઇદમ બ્રહ્મ, આ બધું જડ ચેતન જે છે એ બધાની અંદર જ પ્રભુ પરમાત્મા જ છે. કોનો ભેદ પાડશો, કોને જુદું પાડશો? એટલે કહ્યું સગુ નહીં અગુ નહીં, નહીં કછું ભેદ, કોઈ પણ જાતનો કશામાં ભેદ નથી. મૂર્તિની અંદર ભલે એ પથ્થરની હોય, લાકડાની હોય, ધાતુની હોય, પણ જ્યારે પ્રણામ કરીએ છીએ અને પૂજા કરીએ છીએ ત્યારે પથ્થર લાકડું નથી સમજતા આપણે, એમાં માત્ર ભગવાનને જ આપણી દ્રષ્ટિમાં રાખીએ છીએ, મૂર્તિ ગમે તે હોય. તો એમાં ભેદ નથી રાખતા, એમાં લાકડા કે પથ્થર ને કે કોઈ સોના ચાંદીનું નથી જોતા, માત્ર ભગવાન જોઈએ છે. એમ સગુણ નિર્ગુણની અંદર પણ કોઈ ભેદ નથી જોવાતો, માત્ર એક પરમાત્માની દ્રષ્ટિ એમાં રહેવી જોઈએ. જો માણસને માણસમાં ભગવાન જોવા હોય તો જેમ મૂર્તિમાંથી આપણે કાષ્ઠ ધાતુ માટી એક બાજુ મૂકી દઈએ છીએ, માત્ર ભગવાન જોઈએ છે, એમ દરેક વ્યક્તિના એના વ્યક્તિત્વને એક બાજુ મૂકી દઈ, એના ગુણદોષને એક બાજુ મૂકી દઈ, માત્ર એના ભગવાન જોવા જોઈએ. જો મૂર્તિમાં આપણે ભેદ મૂકી દઈને ભગવાનને જોઈએ છીએ તો માણસના ગુણ અવગુણના ભેદ મૂકીને માત્ર ભગવાન જોવા, કોઈ ભેદ નથી. અકથ અનાદિ, એનો ક્યારેય નાશ આદિ અંત નથી, એનો અંત પણ નથી અને આદિ પણ નથી. આદિ અંત એક ભગવાન, અને એ છેક સુધી જાયતે પાલ્યતે લીયતે, પણ એમાં એક જ છે. એ અવસ્થા એકમાં જ જવાની, એટલા માટે કહ્યું કે અગાધ અકથ છે, અગાધ છે. ગમે એટલું માપવા જાઓ ઊંડાણ, તેનું ઊંડાણ નહીં હાથમાં આવે, કારણ ભગવાન સર્વત્ર છે. આપણે વિચાર કરીએ કે સમુદ્રને માપવો છે અરે આકાશને માપવું છે, માપ્યા હોવું જોઈએ. જે ગયું એમ જ કે છે આકાશ અગાધ છે, ચાહે મચ્છર ઉડીને જાય, ચાહે ગરુડ ગમે એટલો ઊંચે ઉડીને જાય, પણ થાકીને પાછો ભાઈ આકાશનો અંત નથી. એમ પરમાત્માનો પણ કોઈ અંત નથી, અગાધ છે, એનું કોઈ માપ નથી. માપીને કેટલો માપશો, કેવી રીતે માપશો? સમુદ્રની અંદર કેટલા કેટલા લીટર કે કેટલા ટન પાણી છે માપવા જાવ જોઈએ. એમ પરમાત્મા પણ એથી પણ વિશેષ અગાધ છે, એટલો અગાધ છે કે એનું કોઈ માપ નીકળી શકવાનું જ નથી. અનાદિ, એનો કોઈ આદિ અંત નથી. અનુપમ, એને કોઈ ઉપમા આપી શકાય નહીં. ભગવાન એ ભગવાન, કે સાકર કેવી, મીઠી મધ જેવી, ફળ કેવા કે સાકર જેવા, આ કારેલા કેવા કે કડવા ઝેર જેવા, બધાને ઉપમા આપી શકાય, પણ ભગવાનને ઉપમા આપો છો, ભગવાન કોના જેવો? ભગવાન એ ભગવાન. અન અનવે અલંકાર કહેવાય એને, તો એને કોઈ ઉપમા નથી, એનો કોઈ આદિઅંત નથી, એનું કોઈ માપ નથી. બસ પરમાત્મા સર્વત્ર સર્વમાં અનુપ રીતે અનંત રીતે વ્યાપી રહેલો છે.